તારીખ 10/2/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 170 અને 171 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 660
સમયસાર પરિશિષ્ટ 47 સુક્તિઓના પ્રવચનના બંને ગુણ છે. આત્મા નિર્વિકલ્પ વિતરાગ સ્વરૂપ છે, તેનો સ્વરૂપાનુભવ કરાવવા પ્રથમ મૂળ સ્વરૂપમાં કેવી શક્તિઓ છે, કેટલી શક્તિઓ છે એની વાત છે. શક્તિઓનું એક એક શક્તિઓનું કથન કરતા તે શક્તિઓના ભેદથી વાત ભલે ચાલે છે, તો પણ હું જ્ઞાન માત્ર વસ્તુ છું એવો અભેદ અનુભવ કરાવવાનું તાત્પર્ય છે અથવા પ્રયોજન છે. આત્મામાં જે અનંત શક્તિઓ છે એ અનંત શક્તિઓનું ગર્ભિત કથન આત્મા જ્ઞાન માત્ર છે એમ કહેતા આવે છે, એમ કહેવાય છે. અને આત્મા જ્ઞાન માત્ર છે એમ કહેતા પરદ્રવ્ય અને પરભાવ એમાં નથી એવો નિષેધ પણ એમાં આવે છે. તે ઉપરાંત જ્ઞાન માત્ર હું વસ્તુ છું એમ અંતરમાં સન્મુખ થઈને સ્વરૂપ સાવધાનીનો ભાવ કરવાનો પણ એમાં નિર્દેશ છે. હું જ્ઞાન માત્ર છું એમ પોતાના સ્વરૂપમાં જે સાવધાન થાય અને વિકલ્પના કાળે કે પરદ્રવ્ય સંબંધિત કાર્યના વ્યવહારના કાળે એવી સ્વરૂપ સાવધાનીમાં રહેવું, એ સાવધાની જળવાઈ રહેવી એની અંદર મુખ્ય પ્રયોજન છે. જો એ પોતાની સાવધાનીમાં રહીને પ્રવર્તે તો એ પ્રવર્તનના કાળમાં સાધક દશાના દોષો છે તે ક્ષમ્ય છે. સ્વરૂપની સાવધાની છોડીને પ્રવર્તે તો એ એકાંતે બાધક દશા છે અને તેમાં ઉત્પન્ન થતા મિથ્યાત્વ અજ્ઞાન આદિના જે દોષો છે તે અક્ષમ્ય છે. એ રીતે ઓળખાવવા માટે શક્તિઓનું વર્ણન લીધું અને અનંત શક્તિઓ પ્રત્યેક શક્તિનું અનંત સામર્થ્ય અને પ્રત્યેક શક્તિઓ આખા દ્રવ્યમાં વ્યાપક ભાવે રહેલી છે, તેથી અનંત ગુણોમાં પણ વ્યાપક છે. પ્રત્યેક શક્તિને અનંત શક્તિનું રૂપ છે, તેમજ એક એક શક્તિઓ બીજી અનંત શક્તિઓમાં પરિણમનમાં પણ નિમિત્ત રૂપે કાર્ય કરે છે, નિમિત્ત પડે છે, એવી રીતે કાર્ય થાય છે. આ રીતે આખું દ્રવ્ય પર્યાય ક્રમે ક્રમે પરિણમે છે, અનંત શક્તિઓથી સહવર્તીપણે રહે છે, ક્રમવર્તીને સહવર્તીના બોલેલા છે. એવું જે શુદ્ધ દ્રવ્ય છે જેના શુદ્ધ ગુણો છે એ ગુણોની ઉપાદેયતા, એ ગુણોની સર્વાંગ ઉપાદેયતા, પૂરી ઉપાદેયતા એને દ્રષ્ટિનું પરિણમન કહેવામાં આવે છે. એવી દ્રષ્ટિ થતાં પરિણમન શુદ્ધરૂપ થાય છે અથવા પરિણમનમાં દોષ ઉત્પન્ન થતા નથી એમ પ્રયોજનની સિદ્ધિ છે.
અનંત સામર્થ્ય અનુભવ શકે.
એક શક્તિનું અનંત સામર્થ્ય છે. આત્મા એટલે શક્તિનો ખજાનો છે. ખરેખર તો આત્મા ગુણ ભંડાર છે એમ કહો કે અનંત શક્તિઓનો ખજાનો છે એમ કહો. એના જ્ઞાનમાં, એના યથાર્થ એની સમજણમાં ને એના જ્ઞાનમાં પર્યાય એ બાજુ ઢળે છે, અથવા પર્યાય ઉપર સ્વદ્રવ્યના સ્વસ્વભાવનું વજન રહે છે, અને તેથી તે પર્યાય આડીઅવળી ચાલતી નથી. કેમ કે માણસ કહે છે ને, ભાઈ દાબ રે તો આડું અવળું ન થાય. એમ સ્વદ્રવ્યનું કારણ પરમાત્માનું પરમેશ્વર પદનું પર્યાય ઉપર વજન રહે છે ત્યારે પર્યાય આડીઅવળી જાતી નથી. અથવા આવું મહાન પરમાત્મ પદ છે તેના સ્વરૂપ ભાનમાં રહેલા જ્ઞાનીને પરિણમનમાં ઉત્પન્ન થતો જે વિકારાંશ છે એ કંટ્રોલમાં રહે છે કે હું આવો પરિપૂર્ણ વિતરાગ નિર્દોષ સ્વરૂપ છું. એનું જે ભાન છે એ ભાનને કારણે આર્તરૌદ્ર ધ્યાનના પરિણામ થવા છતાં આર્તરૌદ્ર ધ્યાનની જે ગતિ છે ત્રિંચ અને નારક એવી ગતિ સાધકને બંધાતી નથી. ભલે અલ્પ ભવ હોય બે ચાર છાક તો પણ, અને તેમાં આર્તરૌદ્ર ધ્યાનના પરિણામ થાય. રૌદ્ર ધ્યાનના પરિણામ પંચમ ગુણસ્થાન પર્યંત થાય છે. ધ્યાનની જે ગુણસ્થાન અનુસાર સ્થિતિ છે એના બધા ચાર્ટ છે. કયા ગુણસ્થાને કેટલી પ્રકૃતિનો બંધ થાય, ત્યાં લેશ્યાકની મર્યાદા કેટલી, ચાર ધ્યાનમાંથી ધ્યાનની મર્યાદા કેટલી, શુભાશુભ પરિણામમાંથી શુભાશુભ પરિણામની મર્યાદા કેટલી, એ કર્ણાનુયોગનો એક આખો ચાર્ટ છે. કેવળ જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ ભાસ્યું છે અને પ્રસિદ્ધ થયું છે એ અનુસાર એ બધા કથન છે. કહે છે કે રૌદ્ર ધ્યાન પંચમ ગુણસ્થાન પર્યંત હોય, આર્ત ધ્યાન છઠ્ઠા ગુણસ્થાન પર્યંત હોય, તો પણ ચોથા ગુણસ્થાનથી માંડીને કોઈ પણ સાધકને આર્ત ધ્યાનનું ફળ જે ત્રિંચ ગતિ, રૌદ્ર ધ્યાનનું ફળ જે નરક ગતિ, એવી ગતિનો બંધને પડી શકે. કેમ કે તે ગતિને લાયક તીવ્ર રસવાળા તે ધ્યાન હોતા નથી. એનું કારણ શું કે અસ્થિથી તપાસવામાં આવે, તો એનું કારણ એ છે કે સ્વરૂપ ભાનમાં, નિર્દોષ પરમાત્માના સ્વરૂપ ભાનમાં રહેવું છે. જેમ છોકરાઓને ખબર પડે કે માસ્તર બેઠા છે ક્લાસમાં તો તોફાન ન કરે, શિષ્યોને ખબર પડે કે ગુરુ બિરાજમાન છે તો એની મન વચન કાય એની ચેષ્ટા છે એમાં વિનય વિવેકથી વર્તે. ગમે તેમ બેસે નહીં, ગમે તેમ બોલે નહીં, ગમે તેમ હસે નહીં, છે કે નહીં? એમ હસ્તીનું જે ભાન છે કે આ છે, એમ અહીંયા પરમેશ્વર પદ છે, સાક્ષાત કેવળ જ્ઞાનની મૂર્તિ આત્મા છે, પરિપૂર્ણ પવિત્ર પદે બિરાજમાન છે, એની હયાતીના ભાનમાં સાધક જીવનો વિકારાંશ છે એ મર્યાદિત થઈ જાય છે, કંટ્રોલમાં આવી જાય છે. એને વિભાવનો એવો તીવ્ર રસ થતો નથી કે જેને લઈને 47 પ્રકૃતિના એને બંધન થાય. અસ્થિનું એટલે નિશ્ચય, હા હોય છે. ગુરુવાદીનો વિવેક તો અસ્થિનું ભાન ન હોય એને પણ હોય, તો હોય એને તો પ્રશ્ન જ ક્યાં છે? એ તો છે, જેને યોગ્યતા છે એના પરિણામ તો યોગ્ય જ થાય ને. આ તો એક દ્રષ્ટાંત લીધો કે જેમ નિશાળમાં ક્લાસની અંદર માસ્તર ન હોય તો છોકરાઓ ગમે તેમ તુફાન કરતા હોય, માસ્તર આવી જાય અથવા માસ્તર છે એમ એને ભાન હોય તો એના એની બધી પ્રવૃત્તિ એની મર્યાદામાં આવે છે. ગુરુ બિરાજમાન હોય તો એની પ્રવૃત્તિ એની મર્યાદામાં આવે છે, એની હયાતીનું ભાન છે. એ તો દ્રષ્ટાંત છે બહારમાં. એમ સ્વરૂપમાં પોતાના પરમેશ્વર પદનું ભાન છે, પૂરણ વિતરાગ પવિત્ર પદ પોતે છે, એના ભાનમાં જે એક વિભાવંશ છે એ ભલે બહાર બાજુ ઉછળતું પરિણામ છે તો પણ એક કંટ્રોલિંગ વાલ ઉપર છે. એનો જે વાલ છે એ કંટ્રોલ, એ ભાન છે એનો એ કંટ્રોલિંગ વાલ છે, મર્યાદિત પરિણામ થાય છે. સૂર્ય 47 પ્રકૃતિનું નિબંધન એ જીવને હોઈ શકે એની સ્થિતિ છે. જેટલા કોઈ શુભ ભાવો છે એમાં ધર્મ ધ્યાન નથી, ધ્યાન ચાર આર્ત રૌદ્ર ધર્મ અને શુક્લ, એમાં જે કોઈ શુદ્ધ પરિણમનરૂપ પરિણામ છે, શુદ્ધોપયોગના પરિણામ છે અને શુદ્ધ પરિણતિરૂપ પરિણામ છે તે ધર્મ ધ્યાનરૂપ છે, અને શુભાશુભ પરિણામ છે એમાં આર્ત અને રૌદ્ર એવા બે ભેદ પડે છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. બુદ્ધિપૂર્વક જેટલા કોઈ આ ભગવાનની સ્તુતિ વંદના પૂજાના પરિણામમાં ધ્યાન કયું, આર્ત ધ્યાન છે. માત્ર દુકાને જાય અને પૈસાના કમાવાથી પ્રવૃત્તિ કરે તે તો અશુભ આર્ત ધ્યાન છે, અપ્રશસ્ત આર્ત ધ્યાન છે. પણ ભગવાનના મંદિરમાં બેસીને ભગવાનની સ્તુતિ કરે, ગુણ પ્રશંસા કરે, તે પણ શુભ આર્ત ધ્યાનના પરિણામ છે. પણ છે એ આર્ત ધ્યાન જ છે. કહે છે કે સ્વરૂપ છે તે ટાળવા યોગ્ય છે એ વિષય અહીંયા ચાલે છે, તે કરવા યોગ્ય છે એમ વિષય નથી ચાલતો. એટલે તો કહું છું કે એકાદ દિવસ તો ઓછો કરીએ ક્રમશ. ગુરુદેવ નિયમ રાખ્યો હતો એ તિથિના જે દિવસો છે, આઠમ ચૌદશ અથવા પૂનમ અમાસ ને આઠમ, બે આઠમ ને પૂનમ અમાસ, સ્વાધ્યાયનો કાળ નથી ગણાતો. શાસ્ત્રો પૂછે સ્વાધ્યાયના કાળ હોય છે, કાળે સ્વાધ્યાય કરો. સંધ્યા છે એ સવાર બપોર અને સાંજ એનો કાળ છે, સંધ્યા શું એને કહેવામાં આવે છે, સામાયિક સવાર બપોર અને સાંજ એનો કાળે સ્વાધ્યાય કરવાનો, એવી વિધિ છે. ઠીક ને, ક્રમશઃ ઘટવું જોઈએ ને કે વધવું જોઈએ, કે ક્રમશઃ ઘટવું જોઈએ. વેદનો જે બહારનો વિષય છે એ ક્રમશઃ ઘટવો જોઈએ, અંતરંગ પરિણમન છે એ ક્રમશઃ વધવું જોઈએ. હવે એ 170માં તો ઉછાળવું શું એના ઉપર પ્રશ્ન પૂછાયો છે, કેમ કે ગુરુદેવની પ્રવચન શૈલીમાં એ વિષય ચાલતો કે જ્યાં પોતાની સ્વરૂપ દ્રષ્ટિ થાય છે ત્યાં જીવનું જીવન નવી ચેતના પરિણમનમાં ઉત્પન્ન થાય છે. જે શુદ્ધ પરિણમન છે, દ્રવ્ય જે શુદ્ધત્વરૂપ પરિણમે છે ત્યારે જીવનું ખરું જીવન શરૂ થાય છે, સમ્યક જીવન શરૂ થાય છે, નિર્દોષ પવિત્ર જીવન શરૂ થાય છે. એ જીવનમાં એ પરિણમનમાં અનંતી શક્તિઓનું પરિણમન છે. એક ન્યાય તે શાંત પરિણમન છે. એમાં શાંત રસ હોવાથી એક ન્યાય તે શાંત રસ પરિણમન છે. શાંતિના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો બીજા શૌર્ય રસથી જોવામાં આવે તો અનેકવિધ વિષય કષાયના નિમિત્તોના સદભાવ હોવા છતાં તે પરિણમન સ્વરૂપ પ્રત્યે ઉછાળો ખાય છે. પરિણમનમાં પુરુષાર્થનો વેગ છે અથવા અનંત શક્તિમાં શક્તિનું પ્રત્યેકનું જે જોર છે, શક્તિની જે શક્તિપણાનું બળ છે, એ સ્વરૂપ પ્રત્યે જોરથી પરિણમે છે ત્યારે એને ઉછળીને અનંત શક્તિઓ પરિણમે છે એમ કહેવામાં આવે. ઉછળીને પરિણમે છે, ઉછાળો ખાઈને પરિણમે છે એવી એક શૈલી આવે છે. પુરુષાર્થ પ્રેરક વચનોમાં એ વાત છે કે જીવત્વ શક્તિનું જે આ પરિણમન થયું ત્યાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત શક્તિઓ પર્યાયમાં ઉછળે છે. ઉછળે છે એટલે પરિણમે છે, પ્રગટ થાય છે. એનું બળ બતાવવા માટે પૂરની જેમ અંદરથી પરિણમન આવે છે એ બતાવવા માટે પરિણમનમાં અનંત શક્તિઓ ઉછળે છે. જ્ઞાન અપેક્ષાએ જ્ઞાનનો સાગર અને આનંદનો સાગર ઉછળે છે એમ કહેવામાં એવું પરિણમનનું સ્વરૂપ સમજાવવા માટે ઉપમા આપવામાં આવે છે. તે પણ ઉપમા મર્યાદિતપણે છે, ઉપમાની મર્યાદા છે, ઉપમેય છે. જેની ઉપમા આવે આપવામાં આવે છે તે અમર્યાદિતપણે છે. સાગરની મર્યાદા છે, પાણીના પૂરની મર્યાદા છે, પરિણમન અનંત શક્તિવંત હોવાથી એની મર્યાદા નથી. અમર્યાદિત ભાવે પરિણમે છે એમ લેવું છે. પણ કથનમાં વિશેષ શું કહે, જે કાંઈ ચીજથી બતાવી શકાય, યથકિંચિત બતાવી શકાય એટલું કહેવામાં આવે છે. ચાર ધ્યાન કયા છે ભગવાને? એકાગ્રતા, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. તત્વાર સૂત્રમાં ઉમા સ્વામી મહારાજે આ સૂત્ર બાંધ્યું છે ધ્યાનના વિષયમાં. એની જનરલ વ્યાખ્યા છે. કોઈ પણ વિષયમાં બીજી ચિંતાનું સહજ અટકવું થાય તેને નિરોધ કહે છે. નિરોધ એટલે સહજ બંધ થવું, કૃત્રિમતાથી નહીં, સહેજે અટકી જવું તેને નિરોધ કહે છે. બીજી ચિંતા સહેજે ઉત્પન્ન થાય અને કોઈ પણ એક વિષયમાં પરિણામની મગ્નતા થાય, એકાગ્રતા થાય તેને ધ્યાનના પરિણામ કહેવામાં આવે છે. એના ચાર ભેદ છે, આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લા. સામાન્યપણે શુભ ભાવના પરિણામને લોકો ધર્મ ધ્યાન કહે છે લૌકિકમાં, પણ ખરેખર એ ધર્મ ધ્યાનનું સ્વરૂપ નથી. શુભ ભાવો તે ખરેખર ધર્મ ધ્યાનનું સ્વરૂપ નથી. ધર્મ ધ્યાન તો તે છે કે શુદ્ધ આત્મામાં અનંત ગુણરૂપ ધર્મી આત્મામાં પરિણામ મગ્ન થાય અને તે પરિણામ શુદ્ધ હોય, નિર્દોષ હોય, કશાય કલંક રહિત હોય તેને ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. એ સિવાયના જેટલા શુભાશુભ પરિણામ છે તે આર્ત ધ્યાનમાં જાય છે. તમામ શુભાશુભ પરિણામ પ્રશસ્ત અને અપ્રશસ્ત આર્ત ધ્યાનના પરિણામ છે. તે આર્ત ધ્યાનના અશુદ્ધ પરિણામોમાં અશુભની તીવ્રતા વધે, હિંસાનંદી, ચૌર્યાનંદી, તીવ્ર પાપના પરિણામમાં પણ ઘણો સુખની કલ્પનામાં જીવ હર્ષિત થાય ત્યારે એને રૌદ્ર ધ્યાનના પરિણામ કહેવામાં આવે છે. શુક્લ ધ્યાનના પરિણામ છે એ ધર્મ ધ્યાનમાં. ધર્મ ધ્યાનની જ ઊંચી કક્ષા જે છે, ઉજ્જવળ કક્ષા છે. શુક્લ એટલે ઉજ્જવળ, શુક્લનો અર્થ થાય છે ઉજ્જવળ. ચંદ્રનું તેજ અને સમુદ્રના ફીણથી પણ ઉજ્જવળ, શ્રીમદ જેવી ભાષા વાપરે છે શુક્લ ધ્યાન માટે. ચંદ્રના તેજથી અને સમુદ્રના ફીણથી પણ ઉજ્જવળ શુક્લ એવા જે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટેની એકદમ ઊંચી કક્ષાના જે પરિણામ, જે ઉપરના ગુણ સ્થાનોમાં 9, 10, 12 અને 13 ગુણ સ્થાનમાં જેના પરિણામને ગણવામાં આવ્યા છે, એ આત્માની અત્યંત એકાગ્રતારૂપ પરિણામને શુક્લ ધ્યાનના પરિણામ કહેવામાં આવે છે. મુખ્યપણે ઉપયોગને ધ્યાન કહેવાય છે, પણ લબ્ધમાં પણ ધ્યાન તો છે. કેમ કે ધ્યાન એકાગ્રતા રૂપ ચારિત્ર ગુણનું પરિણમન છે, એમાં પણ બે ભાગ પડે છે. સામાન્ય રીતે ઉપયોગ અને લબ્ધ છે એ જ્ઞાનના પર્યાયને લાગુ પડે છે, કેમ કે જ્ઞાનના પર્યાયને ઉપયોગ એવું નામ દેવાય છે. બીજા ગુણના પર્યાયને ઉપયોગ એવું નામ નથી દેવાતું. જ્ઞાનના વ્યાપારને ઉપયોગ એવું નામ દેવાય છે. પણ બીજા ગુણોમાં બે ભાગ પડે છે. મોક્ષ માર્ગની અંદર બીજા ગુણોમાં પણ બે ભાગ પડે છે. ચારિત્ર ગુણના પણ બે ભાગ થાય છે, સુખ ગુણના પણ બે ભાગ થાય છે. શ્રદ્ધા ગુણના બે ભાગ થતા પુરુષાર્થના પરિણામમાં પણ બે ભાગ થાય છે. જે જ્ઞાન ધારા અને કર્મ ધારા છે એમાં અનેક ગુણો વિભાજિત થઈને પરિણમે છે, એટલે કે એક ગુણના એક સમયની પર્યાયમાં કેટલોક અંશ વિકૃત અને કેટલોક અંશ શુદ્ધ, એવી જે સ્થિતિ છે એને મિશ્ર ધારા અથવા મિશ્ર ધર્મ કહેવામાં આવે છે. એમાં અહીંયા પણ બે ભાગ પડે છે. એને ઉપયોગ લબ્ધ તો જ્ઞાનને જ કહેવાય છે, પણ બે ભાગ પડે છે એમાં, એક શુદ્ધ અંશ અને એક અશુદ્ધ અંશ. બંને પરિણમન રૂપ, એક જ પર્યાય છે એટલે પરિણમન રૂપ છે. પર્યાય બંને થઈને આખી પર્યાય હોવાથી એ પરિણમનનો જ અંશ છે એમ છે. પછી ઉપયોગ અને લબ્ધની અપેક્ષાએ એની વહેંચણી કરવામાં આવે છે, પણ એ જ્ઞાનનો વ્યાપાર મુખ્યતાથી વાત છે. જ્ઞાનની મુખ્યતાથી દર્શન અને ચારિત્રના કથન કરી શકાય છે, ચારિત્રની મુખ્યતાથી જ્ઞાન અને દર્શનના કથન કરી શકાય છે, દર્શનની મુખ્યતાથી જ્ઞાન અને ચારિત્રનું કથન પણ શાસ્ત્રમાં કરવામાં આવે છે. એમ કથન કરવાની અનેકવિધ શૈલી છે. વસ્તુનું સ્વરૂપ નિશ્ચિત પ્રકારે જેમ છે તેમ છે, પણ કથન કરવાની અનેક શૈલી છે. એટલે કથનનો વ્યામો નહીં થવો જોઈએ. અહીંયા શું કહેવા ધારે છે, વિવિક્ષિત ભાવ, કહેવા ધારેલો ભાવ શું છે, કહેનારનો આશય અને ઈરાદો શું છે, અને કયા પ્રયોજન અર્થે આ વાત ચાલે છે, આ કથન કહેવાયું છે, એ મુખ્યપણે સમજવું જોઈએ. કોઈ પણ ગુણ સ્થાન ઉપર ઉપરનું નિર્વિકલ્પ દશામાં જ બદલે છે. એટલે ચોથું ગુણ સ્થાન છે એ પણ નિર્વિકલ્પ દશાથી શરૂ થાય છે. કોઈને સ્વવિકલ્પ દશા ચાલુ હોય અને એ સ્વવિકલ્પ દશામાં ભલે આત્માનું ચિંતન હોય, ગોલન હોય, તો પણ ત્યાં ગુણસ્થાન ક્યારેય બદલતું નથી. પ્રથમ જીવ મોક્ષ માર્ગમાં આવે ત્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ પૂર્વક એને ચોથા સ્થાનથી મોક્ષ માર્ગનો પ્રવેશ થાય છે. ત્યારે એને પ્રથમ ધર્મ ધ્યાન પ્રગટ્યું એમ કહેવામાં આવે છે. એ પહેલાના નીચેના સ્થાને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામ ગણાય છે. ધર્મ ધ્યાનના પરિણામ કદી કોઈ જીવને હોતા નથી, કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવને ધર્મ ધ્યાનના પરિણામ ન હોય. નગ્ન દિગંબર દ્રવલિંગી સાધુ હોય, દીક્ષાધારી મહાવ્રત સમિતિ ભુક્તિ નિરતિ ચારપણે 28 મૂળ ગુણોનું પાલન કરનારા હોય તો પણ તે આર્ત ધ્યાનમાં છે, હજી ધર્મ ધ્યાનમાં આવ્યા
નથી.
કેમ કે એને હજી ચોથું ગુણ સ્થાન નથી થયું, તો એ ધર્મ ધ્યાનમાં આવ્યા નથી. માયાચાર જીનોક્ત શાસ્ત્ર જીનોક્ત વ્યવહાર પ્રમાણે છે. બાહ્યાચરણ જોઈએ તો પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણ સાધુના જીનોક્ત ભગવાને કહેલું તેવું શાસ્ત્રમાં પ્રતિપાદન તે જ અનુસાર નિરતિચારપણે ચોખ્ખું પાલન હોય તો પણ અંતરમાં શુદ્ધાત્મ અનુભવ ન હોય તો હજી તે જીવને ધર્મ ધ્યાન થયું નથી અથવા વર્તતું નથી. આમ છે. અને ધર્મના પરિણામ નહીં હોવાથી તેને ધર્મી કહેવામાં આવતા. પ્રવચન સારમાં અમૃતચંદ્ર આચાર્ય મહારાજે એને સંસાર તત્વનો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આપીને એ વાત બતાવી છે કે હજી એ સંસાર તત્વ છે એમ લીધું છે. નીચે વાળાને તો કહેવાની જરૂર રહેતી નથી. હા, બાહ્યાચરણ એ શુભ ભાવરૂપ પરિણામ છે અને મિથ્યા દ્રષ્ટિ જીવની મર્યાદા એને પંચ મહાવ્રત સમિતિ ગુમીને 28 મૂળ પર્યંતની અભવી જીવને હોય છે. અભવી ભવિનો પ્રશ્ન ક્યાં છે? જેને સમ્યક દર્શન થવાનું જ નથી ત્રણ કાળના એવા જીવ અભવી સમાન ભવિને પણ હોય પ્રશ્ન ક્યાં છે? અંગ પૂર્વનું જ્ઞાન, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન અને 28 મૂળગુણ પર્યંતનો જીનોક્ત વ્યવહાર સાધુ દશાનો અભવી જીવને પણ હોય. એથી કોઈ નવીનતા નથી. આ જીવે પણ અનંત વાર એ બધું કરી ચૂક્યો છે. પરિભ્રમણના કાળમાં દરેક જીવ જે છે એ બધું કરી અનંત વાર કરી ચૂક્યો
છે.
હા, 28 મૂળમાં છે લગ્નતા. 28 મૂળમાં છે લગ્નતા. દંત ધોવન કેશ લોચ ઉભા ઉભા આહાર એક વાર આહાર મધ્યાહન આહાર એક વાર આહારમાં એમ નહીં કે સવારમાં 8 વાગ્યામાં માંસ ખમણના ઉપવાસ માટે પારણ કરી લઈએ એ ઘણી દશામાં હોતો. 6 મહિનાના ઉપવાસ કર્યા હોય મુનિરાજે તો એનું પારણ સવારના 8 વાગે ન થાય. બપોરે મધ્યાહન સૂર્ય માથે આવે ત્યારે આહાર કરવા નીકળે, એ સિવાય નીકળે નહીં. એક વાર ઉભા ઉભા બસ એની સ્થિતિ છે. પરિણામ જ્ઞાન દર્શન આનંદ અકાર્ય કારણત્વમાં શું છે? જીવને લાભ નુકસાનનું કારણ ભ્રાંતિથી પરપદાર્થ સાથે જોડવામાં આવ્યું છે. કાં તો પોતે કારણરૂપે પોતાને કલ્પનામાં માને છે અને કા તો બીજાને કારણ રૂપે માને છે પોતાના કાર્યમાં, એ બિલકુલ નથી. લાભ નુકસાન, શાંતિ અશાંતિ, સુખ દુઃખ, જીવન મરણ, જેટલા કોઈ દ્વંદ્વ છે, દ્વંદ્વ એટલે બે આ બેના જોડકા એને દ્વંદ્વ કહે છે, જેટલા કોઈ આવા ઉર્જા શક્તિ કાંઈક એમાં બળતણ નાખ, એની સ્વયંની શક્તિથી સંચાલિત છે, એમ આત્માની અનંત શક્તિઓ છે તે નિરાલંબ નિરપેક્ષપણે એના સ્વરૂપમાં છે, અને એ જગતનું તત્વ નિરાલંબપણે વર્તી રહ્યું છે, પોતાની હયાતી ધરાવી રહ્યું છે શાશ્વતપણે. એમાં કોઈના કાર્યકારણની કોઈ અપેક્ષા રહેતી નથી. એવું એને પોતાને પોતાનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ અસ્તિત્વ ભાસવું જોઈએ, તો એને પરની લાચારીને દિનપણું રહે નહીતર આ જોઈએ ને તે જોઈએ તે કદી મટે હું. એકસો ને 71 શરૂ કર્યું. જેટલા કોઈ પરાશ્રિત પરિણામ છે, ઉદયિક ભાવ સ્વરૂપ છે, ઉદય આશ્રિત છે, તે સ્વ આશ્રય નહીં થતા એવા પરિણામ છે. પરાશ્રિત પરિણામ કહો, પરાધીન પરિણામ કહો કે દીન પરિણામ કહો, પરાધીન કહો કે બહારમાં સ્થૂળ નિમિત્ત હોય તો એનું આધીન પણ સ્વીકાર્યું છે એમ નથી. અંદરમાં કર્મ પરમાણુના વિપાક સાથે જોડાય છે, જેને કર્મોદય સાથે જોડાણ કર્યું છે, એ પણ પરાધીન પરિણામ છે, એ દીન પરિણામ. પરાધીનતામાં તો દીનતા છે ને. હા, કોઈ પણ આપો દ્રષ્ટાંત કે આ પરિણામ ને કેવી રીતે પરાધીન, કેમ તો આપણે સિદ્ધ કરીએ કે પરાધીન છે કે આ એને આધીન છે, શાસ્ત્ર ને આધીન છે, અંદરમાં કર્મ ના ઉદય ને આધીન છે, બહારમાં શાસ્ત્ર ને આધીન છે, પોતાને આધીન નથી. સિદ્ધ પરમાત્મા ને સામે લેવા, સિદ્ધ પરમાત્મા ઠમણીને શાસ્ત્ર લઈને બેસતા બેસે છે નહી, પ્રવચન ના આપે કે નહી. બસ એવો આ આત્મા સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છે, એને એની આવશ્યકતા નથી, ઠમણી શાસ્ત્રની એને આવશ્યકતા નથી. શાસ્ત્ર તો આત્મામાંથી નીકળેલા પરિણામ છે, એનું મૂર્ત રૂપ છે. આ સુગઢ અમૂર્તિક એવા જે આત્મ પરિણામ, અમૂર્તિક આત્મદ્રવ, એના જે અમૂર્તિક આત્મ પરિણામ, એનું આ મૂર્ત સ્વરૂપ છે. પણ જે પોતે અમૂર્તિક ચૈતન્ય મૂર્તિ છે, ચૈતન્ય ધીમ છે, એના સ્વાશ્રયમાં સ્વસ્થાનમાં રહે, તો આ કોઈ આવશ્યકતા નથી. કોઈ આવશ્યકતા નથી એને, એની જરૂર છે એમ ખરેખર નથી, એવું સ્વરૂપ નથી. એ તો બોલ ચાલે છે, એ બોલ ચાલશે. આ 171 બોલે જ એના ઉપર. કારણ પરમાત્મા કહો કે શુદ્ધ જ્ઞાન મૂર્તિ, આત્મદ્રવ કહો, સ્વભાવ સ્વરૂપ કહો, એ પર્યાયનું કારણ, પર્યાય આધાર લીએ છે, તેથી એને કારણનો ઉપચાર કરવામાં આવે છે. અકારણપણે હોવા છતાં કારણનો ઉપચાર કરવામાં આવે છે, જેમ નિમિત્ત ઉપર કારણનો ઉપચાર કરવામાં આવે છે, તેમ અંદરમાં આત્મદ્રવ્ય ઉપર પણ, સ્વભાવ ઉપર પણ ઉપચાર કરવામાં આવે છે. નિશ્ચયથી તે અનુપચાર છે, અનુપચારપણે કારણકાર્યપણે છે નહીં, એમ એ વ્યવહારથી કહેવામાં આવે છે. કારણ પરમાત્મા એમ કેમ તે વ્યવહાર છે. અરે એને કોઈ નામ દેવું તે વ્યવહાર છે, અનામીનું નામ પાડવું તે વ્યવહાર છે. બધા મનુષ્યો છે, ફલાણા ભાઈ ફલાણા ભાઈ ફલાણા ભાઈ ફલાણા ભાઈ, નો વ્યવહાર છે. ક્યાંય નામ લખેલું કોઈના ઉપર કે ભાઈ આવું મોઢું હોય એનું આવું નામ લેવું, આવું નાખો એને આવું નામ ગણવું, એવું કઈ છે? વ્યવહાર માત્ર છે. અતિન્દ્રિય આનંદ ની મૂર્તિ, અતિન્દ્રિય આનંદ મૂર્તિ સ્વરૂપ ભગવાન આત્માના અનુભવ માટે, આત્માના અનુભવ માટે એમ નથી કહેતા, પ્રવચનની ગુરુદેવની શૈલી હતી. જ્યાં આત્માનો વિષય આવે ત્યારે એની જે વિશેષતાઓ છે, મહિમા સૂચક જે વિશેષણો છે એ સહિત એનું સંબોધન આવતું કહે છે કે અતિન્દ્રિય આનંદની મૂર્તિ સ્વરૂપ જે ભગવાન આત્મા, પોતાનો આત્મા કેવો છે? અતિન્દ્રિય છે, જેમાં ઇન્દ્રિયની નામ નિશાન નથી. દ્રવ્યેન્દ્રિયો તો પૂતગળના ખોખા છે, પણ ભાવેન્દ્રિયો છે એ પણ સ્વરૂપથી બાહ્ય એવા બહિર્ભાવો છે. દ્રવ્યેન્દ્રિય મારફત પ્રવર્તતા બાહ્ય પરિણામ છે, જેની ગંધ માત્ર આત્મામાં નથી. એવું જે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ આત્મા મૂર્તિ, એની આનંદની તો એ મૂર્તિ છે, એવા ભગવાન આત્માના અનુભવ માટે નિમિત કે વ્યવહાર રત્નત્રયના રાગના અવલંબનની બિલકુલ જરૂર નથી. પ્રશ્ન હજુ કરશે કે એને માટે કોઈ નિમિત આવે તો એ અનુભવ થાય, અથવા રાગ આવો કરીએ તો અનુભવ થાય, આવો શુભ રાગ કરીએ તો અનુભવ થાય, એવું ખરેખર વસ્તુના સ્વરૂપમાં એ વાત નથી. અથવા પરિપૂર્ણ પરમાત્મ પદ તેનો અનુભવ તેની નિજ શક્તિ દ્વારા થાય છે, પોતાની ઉપાદાનની નિજ શક્તિ દ્વારા થાય છે, અને તે સિવાય કોઈ અન્ય કારણે થતો નથી. જો એ અન્ય કારણે એનો અનુભવ થાય તો તેમાં નિજ શક્તિના સામર્થ્યનું કોઈ કાર્ય રહ્યું નહીં. એક, અથવા તે આત્મા અનંત સામર્થ્યવંત છે એ વાત પણ રહી નહીં, અથવા એ એવો પાંગળો છે એમ ગણવું પડે, એમ સ્વીકારવું પડે કે આત્મા એવો પાંગળો છે કે અમુક પરદ્રવ્ય રૂપ નિમિત્ત આવે તો એને અનુભવ થાય, અથવા અમુક પ્રકારના શુભ રાગની મદદ મળે તો એને અનુભવ થાય. એવો આત્મા પાંગળો. થોડો અટપટો છે. જ્યારે કોઈ પણ જીવને અતિન્દ્રિય આનંદ મૂર્તિ ભગવાન આત્માનો અતિન્દ્રિય અનુભવ થાય છે ત્યારે તે જીવને તે પૂર્વની પર્યાયોમાં તેને અનુરૂપ અનુકૂળ ચોક્કસ પ્રકારના જે પરિણામ થાય છે તેમાં નિયમથી કષાયની મંદતાના જ પરિણામ હોય છે, શુભરાગના જ પરિણામ હોય છે. એક પણ જીવ અપવાદ ખાતર એવો નથી કે જે અશુભમાંથી સીધો શુદ્ધમાં પરિણમ્યો હોય. સીધો શુદ્ધ પરિણામમાં આવે. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી ભરત મહારાજા જેવા યુદ્ધ વિરામના કાળમાં શુદ્ધ ઉપયોગમાં આવતા હતા, શુદ્ધ પરિણામ ત્યારે અશુભ ઉપયોગ ચાલતો હતો. પહેલા લડાઈનો ધ્યાનમાં બેસે ત્યાં શુદ્ધ ઉપયોગમાં આવે. લડાઈના સમરાંગણમાં પણ એનું નિવાસ સ્થાન છૂટું હોય, રાજાનું તો છૂટું છે, આ તો પાછા ચક્રવર્તી છે, તો ત્યાં બધી એને તો દેવો સાધક છે ને, 16,000 દેવ તો એની સેવા કરે છે, એટલે ફટાફટ મહેલો બનાવી નાખે, જ્યાં એનો પડાવ હોય ત્યાં મહેલની રચના થઈ જાય. સામાન્ય રસ્તામાં રાવટી નાખે એવું ચક્રવર્તી એના પ્રમાણમાં હોય, એમ દરેક ચક્રવર્તી 16,000 દેવ કુન લઈને આવ્યા છે, પછી ભલે નરકમાં જવાના હોય મિથ્યા દ્રષ્ટિ. શુભમ ચક્રવર્તી સાતમી નાર કર્યા, કુલનો નોટ છે એ તો વાપરે ત્યારે એનું એનું ફળ એ પ્રમાણે જ હોય ને, ઉની નોટ લઈને મૂડી લઈને આવ્યા છે ને, ધ્યાનમાં આવ્યા છે, તો પણ પહેલા એ અશુભ પરિણામ પલટો મારીને શુભ પરિણામ થાય અને પછી શુદ્ધ પરિણામ થાય, ભલે એનો કાળો છો હોય પણ સીધો અશુભ ઉપયોગ છટે ને શુદ્ધો ઉપયોગ થાય એવો ક્રમ નથી, શુભ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ થાય છે. એવો શુભોપયોગનું અનિવાર્ય પરિણામ હોવા છતાં એની મદદ પહોંચે છે એમ નથી. અહીંયા આત્માની નિજ શક્તિને સમજાવી છે, જે કાંઈ વાત પોઈન્ટ આઉટ કરવી છે, ઉપસાવીને કહેવી છે, એ આત્માની નિજ શક્તિ છે, એને કોઈની અપેક્ષા નથી, કોઈની અપેક્ષા રહે એને શક્તિ કહેવાય નહીં, શક્તિ હોય એને કોઈની અપેક્ષા ન હોય, આ શક્તિનું સ્વરૂપ છે. એટલે એમ કહે છે કે જ્યારે જીવ પોતાના સ્વાનુભવમાં પરિણમે છે ત્યારે એ નિજ શક્તિના સામર્થ્યથી પરિણમે છે. પૂર્વ પર્યાયમાં અકિંચિત કર છે, અનુભવનું કાર્ય થયું તે સમયનો શુદ્ધોપયોગ અને પુરુષાર્થ બિલકુલ સ્વતંત્રપણે આત્માની શક્તિમાંથી આત્માના કારણે પોતાના પુરુષાર્થને કારણે તે કાળે કાર્ય થયું છે, પૂર્વ પર્યાયના પુરુષાર્થને કારણે કાર્ય થયું છે એમ નથી. પછી પૂર્વ પર્યાયની અનુકૂળતા જોઈને એને નિમિત્ત ભલે કહો પણ એનું ખરેખર એમાં મદદ પણ છે એમ છે. જો એમ હોય તો અભવી જીવને મુનિપણાના જે બાહ્યાચરણના અત્યંત મંદકષાયના પરિણામ કે જેના ફળમાં એ નવમી ગ્રેવકના ભાવને પ્રાપ્ત થાય છે ત્યાંથી એને શુદ્ધતા શરૂ થવી જોઈતી હતી. શુદ્ધતા ત્યાંથી શરૂ થતી નથી, એથી ઓછા કષાય મંદ કષાયના પરિણામ વાળા જીવને જો શુદ્ધતાનો પુરુષાર્થ થવાય છે તો અંતર શક્તિમાંથી શુદ્ધતા પરિણમે છે. એ શક્તિ બતાવે છે, શક્તિનું સામર્થ્ય છે, એ વિભાગને ત્યાંથી જુદો પાડીને સમજાવે છે. ગુરુદેવ શ્રીના સમગ્ર પ્રવચનમાં આ વિષય ખાસ એ કહેવા ધારતા હતા. સામાન્ય રીતે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશેલા જીવોને પણ એવી ભૂલ થાય છે કે આવા પરિણામ કરશું તો આવા પરિણામ થશે, આ પરિણામ કરશું તો આ પરિણામ થશે, એમ ધર્મ પામવા માટે અનેકવિધ પ્રકારે જ્ઞાન અપેક્ષાએ શાસ્ત્ર જ્ઞાન આદિના અને ચારિત્ર અપેક્ષાએ ત્યાગાદિના પરિણામ કરે છે, સંયમ વ્રત સંયમ આદિના, પણ ખરેખર અનુભવમાં એની મદદ કે પહોંચ પડતી પહોંચતી એ વાત ગુરુદેવે જુદી પાડીને સમજાવી છે. ખાસ તદ્દન સ્વતંત્ર આત્મા કેમ પર્યાય એટલે આત્મા વિનાની ચીજ છે, પર્યાયના ષટકારક ભેદથી જુદા પાડીએ છીએ, ભેદથી જુદા પાડીએ છીએ, અભેદથી આત્માના ષટકારક જ કામ કરે છે. એક શક્તિરૂપ ષટકારકની શક્તિઓ લ્યો અને વ્યક્તિરૂપ પર્યાયના ષટકારક લ્યો, તો એમ એક જ પદાર્થમાં ષટકારકના બે ભેદ પાડ્યા. શક્તિ કયો કે ગુણ કયો? બે એક છે. નહી, શક્તિ પર્યાય છે તે વ્યક્તિ છે, પર્યાય છે તે વ્યક્તિ છે, અને ગુણ છે તે શક્તિ છે. એમ છે, એમ શક્તિ વ્યક્તિના ભેદ જુદા છે. ભવિને ખબર પડી જાય છે, હળુકર્મી પણ થાય ત્યારે. અભવિને ખબર નથી પડતી કે હું ભવિ છું કે અભવિ છું. અભવિને એવો અંદરનો જેને પોતાની યોગ્યતાનો ભાસ કહીએ, પ્રતિભાસ કહીએ, એવો પ્રતિભાસ અભવિ જીવને મૂળમાં અભવિને લાયક મલિનતા વિદ્યમાન રહેતી હોવાથી તેનું જ્ઞાન એટલું સાફ નથી, ચોખ્ખું નથી કે એને પ્રતિભાસ આવે કે હું અભવિ છું કે કેમ કે ભવિ છું. ભવિ જીવને પણ હળુકર્મીપણાની સ્થિતિમાં એ પ્રતિભાસ આવી શકે છે, સંભવિત છે કે હું ભવિ છું અને અભવિ નથી. ભવિ છું ને અભવિ નથી એવું એને અંદરમાં પ્રતિભાસ આવવાનો સંભવ છે. કોઈ હળુકર્મી ભવિ જીવને તે કાળમાં, ભારે કર્મી પણ હોય અથવા તો મલિનતા વિશેષ હોય ત્યારે પણ એને એવો પ્રતિભાસ આવવાનું સંભવિત નથી. અકારણ પણ છે, અકારણ પણ કોઈ કારણ નથી. અભવીપણું કે અભવીપણું એનું કોઈ કારણ નહીં હોવાથી, અરે એમાં કોઈ કર્મની પ્રકૃતિનું પણ નિમિત્તપણું નહીં હોવાથી એને પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. હા, અનાદિથી છે, પારિણામિક ભાવે છે. જેમ જીવ અનાદિથી છે અને આ સ્થિતિ પણ અનાદિથી છે ભવ્ય ભવિની, તેથી જીવ પારિણામિક ભાવે હોવાથી ભવિ અભવિનું પણ અપારિણામિકપણે વર્ણન કરવામાં આવ્યું છે. કેમ કે બીજા ચાર ભાવો છે, ઉદય, ઉપશમ, ક્ષોપશમ અને ક્ષાયિક, એવા જે જીવના ચાર પ્રકારના પરિણામ છે તેને કર્મની પ્રકૃતિના ઉદય, ઉપશમ, ક્ષોપશમ અને ક્ષયના પરિણામ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે આને કોઈ પ્રકૃતિ સાથે, કોઈ કર્મના ઉદયની કોઈ સ્થિતિ સાથે સંબંધ નહીં હોવાથી એને પારિણામિક ભાવે ગણવામાં આવ્યા છે. અને તે પર્યાય આશ્રિત મુદ્દો હોવાથી ભવિયો ભવિનો ફેક્ટર તો પર્યાયમાં લાગુ પડે છે ને, તેને અશુદ્ધ પારિણામિક એવું નામ આપવામાં આવ્યું છે. અશુદ્ધ પારિણામિક છે, કેમ કે શુદ્ધ પારિણામિક છે તે ઉપાદેય છે, અશુદ્ધ પારિણામિક ઉપાદેય નથી, એટલે એને અશુદ્ધ પારિણામિક કહ્યા છે. એ 320મી ગાથામાં આવે છે, ભવ્ય ભવ્ય અશુદ્ધ પારિણામિક છે એ વિશે આવે છે 320 ગાથામાં. કેમ કે પારિણામિક ભાવ છે એ શુદ્ધ હોવાથી તેને પરમ પારિણામિક કહે છે, પરમ ઉપાદે પારિણામિક કહેવામાં આવે છે. પહેલા ગુણસ્થાન ની બહાર ન નીકળે, અનાદિ અનંત પહેલા ગુણસ્થાને રહે. બધા જીવો સંસારમાં પહેલે ગુણસ્થાને છે, જે ચોથા ગુણસ્થાને થી ચ્યુત થાય છે એ ત્રીજા ને બીજામાં આવીને પહેલામાં આવે છે. એટલે પાછા આવતા પરિણામ, પાછા વળતા પરિણામનું સ્થાન છે બીજું ત્રીજું. તો બાકી બધા જ જીવો ભવિ કે અભવિ સમ્યક દર્શન થયા પહેલા પહેલા ગુણસ્થાનમાં હોય છે. એનો પછી એક જ વર્ગ સંસારી જીવોનો એક વર્ગ, સાધક મોક્ષ માર્ગી જીવોનો બીજો વર્ગ, અને પરમાત્મા થયેલા સિદ્ધ જીવોનો અસંસારીનો ત્રીજો વર્ગ. ત્રણ વર્ગના જીવો આ વિશ્વની અંદર હયાતી ધરાવે છે. આમ છે ઘણા જુદા જુદા પ્રકાર છે, પણ હળુકર્મી જીવના પરિણામમાં एक तो जाने तीव्र पाप थी भीरूपणू आवे छे, भवभ्रमण थी जे भीरू होय छे, भवभ्रमण में जेने भय लागे छे, तीव्र पापना परिणाम जे निर्भय रीते जीवो करे छे, निर्भयपणे ते न करे એ પણ એનું એક લક્ષણ છે. એ હળુકર્મી જીવનું લક્ષણ છે. બીજા ઘણા લક્ષણો છે, બધા તો એક સાથે શું યાદ આવે, પણ અનેક પ્રકારના લક્ષણ છે એના, પણ આ એક લક્ષણ છે. એ તો સ્વયં પોતાને પોતાનો પ્રતિભાસ આવે છે, કોઈના કરાવ્યો આવે છે. હે જ્ઞાનમાં ભાસે, જેવું છે તેવું ભાસનું તેને પ્રતિભાસ કહે છે. ભાસનું એટલે લાગવું, ભાસનું એટલે જણાવવું, લાગવું. જેવું છે તેવું જ બરાબર ભાસે તેને પ્રતિભાસ કહે છે. જેવું છે એવું ન ભાસે અને આગું પાછું અન્યથા ભાસે તેને આભાસ કહેવામાં આવે છે. નથી કે આભાસ થયો, એ ખોટો આભાસ થયો, એ આભાસ કહે છે. આને પ્રતિભાસ કહે છે. જેવું છે તેવું સાચું તેને પ્રતિભાસ કે છે, અને સાચું ન હોય તો તેને આભાસ કે છે. કોને નિશ્ચય શું પણ પ્રતિભાસ કે છે, અથવા અવભાસ કે છે, અથવા ભાવભાષણ કે છે. ત્રણ શબ્દનો પ્રયોગ છે ત્યાં. ભાસ ત્રણેયમાં ભાસનો, ભાવભાષણ, અવભાષણ, પ્રતિભાષણ, એમ ત્રણ શબ્દ થી એને
કહેવાય.
તો જેવો અહીંયા પોતે છે એવો જ અમે પ્રતિભાસ થાય છે ને. દર્પણમાં શું છે, કાળું કાળું, લીલું લીલું, પીળું પીળું, ગોળ ગોળ, ચોરસ, જેવું હોય એવું જ પ્રતિભાસ છે. એટલે એને પ્રતિભાસ કહે છે. એ દર્પણ અપેક્ષા પ્રતિભાસ છે. એક્ઝેક્ટ પ્રતિભાસ આવે, જેવું હોય એવું જ જણાય. શું કહે છે, ભૂતકાળમાં પ્રતિભાસ આવે છે એ સ્વરૂપ સન્મુખ થાય છે. સ્વરૂપ સન્મુખ થાય છે તે અલ્પકાળમાં સમી દર્શન પ્રાપ્ત કરે છે. હવે જયારે અવભાસ આવે છે, પ્રતિભાસ આવે છે, ત્યારે શું થાય છે કે જેવો આત્મા અનંત મહિમાવંત છે તેવો ઓળખાવાથી તેનો મહિમા ઉત્પન્ન થાય છે. એ મહિમામાં ચૈતન્ય રસની ઉત્પત્તિ છે. એ ચૈતન્ય રસ ગાઢ થઈને નિર્વિકલ્પ ચૈતન્યપણે પરિણમે છે. એટલે એ અનુભવ નજીક છે. અને જ્યાં સુધી એને એવો પ્રતિભાસ નથી ત્યાં સુધી ઓઘે મહિમા કરે છે. ભલે વિચારથી, ન્યાયથી ને આગમથી વાત બેસી ગઈ હોય તો પણ એને હજી ઓઘ સંજ્ઞા એવું નામ લાગવું પડે છે. પણ જ્યારે એને આત્મા ઓળખાય છે ત્યારે એને ખબર પડે છે કે શ્રી ગુરુ ખરેખર શું કહેવા માગે છે, શું સમજાવવા માગે છે એને ત્યારે સમજાય છે. અરે નમો અર્યંતાણમ ને નમો સિદ્ધાણમ નો ભાવ એને ત્યારે ભાસે છે. નમો સિદ્ધાણમ એટલે શું કે અંદરમાં સાક્ષાત જે સિદ્ધ પુરુષ સિદ્ધ પદ અવભાષણમાં આવ્યું એ આવું સિદ્ધ પદ છે એને નમસ્કાર, ત્યારે એનું નમો સિદ્ધાણમ સાચું છે. ત્યાં સુધી બધું ઓગે ઓગે ચાલતું હોય છે. એટલે એ મહિમા ઉપજવાનું પ્રથમ પરિણમન છે, શરૂઆતનું પરિણમન છે. શું કહે છે અહીંયા, કે અતિન્દ્રિય આનંદની મૂર્તિ ભગવાન આત્મા તેનો સ્વરૂપાનુભવ માટે આત્માની શક્તિને કોઈ નિમિત્તના પરાલંબનની જરૂર છે એવો બાંગડો નથી. કહેવાય એમ કે પાવે નહીં ગુરુ ગમ વિના યહી અનાદિ સ્થિત. પણ ગુરુ જે ગમ આપવા માગે છે એ સમજે છે પોતાની શક્તિથી, ગુરુની શક્તિથી નહીં. પણ ત્યાં શું વિષય લેવો છે કે જે સમજવાનો કામી છે, જે સમજવાનો અભિલાષી છે એને સમજાય છે, સાંભળે છે છતાં ઉપેક્ષા ભાવે સાંભળે છે એને તે સમજાતું નથી. એમ લેવું છે, એમ એની અપેક્ષિત સ્થિતિ બતાવવા માટે એ વાત છે. પણ એવું બતાવવા માટે એ વાત નથી કે એની શક્તિ પાંગળી છે ને એને બીજાની મદદ પહોંચી છે, એવું બતાવવા માટે એ વાત નથી. વ્યવહાર રત્ન ત્રય, દર્શન જ્ઞાન અને ચારિત્ર, એને ત્રણ રત્ન કહેવામાં આવ્યા છે. એ સંબંધી જે બાહ્યાચરણના પરિણામ છે જેને દર્શનાચાર, જ્ઞાનાચાર અને ચારિત્ર આચાર કહેવામાં આવે છે, એવા જે શુભભાવરૂપ બાહ્ય પરિણામ, દર્શન જ્ઞાન ચરિત્ર, વ્યવહાર દર્શન જ્ઞાન ચરિત્રના પરિણામ, જે નવ તત્વની શ્રદ્ધા, આત્મજ્ઞાન સંબંધીનું શાસ્ત્ર જ્ઞાન અને વ્રતશીલ સંયમના પરિણામ, એને વ્યવહાર ચારિત્રના, વ્યવહાર રત્નત્રયના પરિણામ કહેવામાં આવ્યા છે. એ ત્રણેય પ્રકારના રાગ સંયુક્ત બાહ્યાચરણ રૂપ જે પરિણામ છે તેના અવલંબને એવો રાગ કરે તો એને અનુભવ થાય એવો પણ ખરેખર નિયમ નથી. એમ કે બિલકુલ એના અવલંબનની જરૂર નથી. જો એના અવલંબનની જરૂરિયાત સ્વીકારવામાં આવે તો તે ધ્યેયના સ્થાને એનું સ્થાન થઈ જાય છે અને તે ધ્યેયના સ્થાને રાખીને જીવો તે પરિણામને કરવા લાગી જાય છે. એ ધ્યેયની મોટી ભૂલ છે. બરોબર, ધ્યેયમાં ભૂલ થઈ ગઈ, એ ધ્યેય બદલાઈ ગયું. બરોબર, વિશેષ વિશેષ છે. આત્માની અનંત શક્તિઓ છે તે નિરાલંબ નિરપેક્ષપણે એના સ્વરૂપમાં છે. એ જગતનું તત્વ નિરાલંબપણે વસ્તુ રહ્યું છે, પોતાને વ્યવસ્થિત કરાવી રહ્યું છે, શાશ્વતપણે કોઈના કાર્યકારણની કોઈ અપેક્ષા રહેતી નથી. એમને પોતાનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ અસ્તિત્વ વાંચવું જોઈએ તો એને પરની લાચારીને બિન પણ રહે નહીં. તો આ જોઈએ ને તે જોઈએ તો કદી નથી હું જેટલા કોઈ પરાશ્રુપ પરિણામ છે એ જ ભાવ સ્વરૂપ છે, ઉદય આશ્રિત છે, તે સ્વાશ્રય નહીં થતા એટલા પરિણામ છે. પરાધીન પરિણામ કહો કે દીન પરિણામ કહો, પરાધીન કહો કે આમાં કોઈ નિમિત્ત હોય તો